ક્રિસ્મા વાલા ભાઈઓ અને બહેનો, ફરીથી એક વાર આ પ્રકટીકરણના પુસ્તકના અભ્યાસમાં હું તમારો આવકાર કરું છું. ઘણા સમય બાદ આ પુસ્તક તરફ આપણે વળી રહ્યા છે. નાતાલ અને નવા વર્ષના સમય દરમિયાન અભ્યાસમાં બ્રેક હતો અને આજે ફરી જ્યારે આપણે આ પુસ્તક તરફ વળી રહ્યા છીએ ત્યારે હું તમારી યાદદાસ્ત તાજી કરવા માગું છું. આ પ્રકટીકરણનું જે પુસ્તક છે, અજાયબ જેવું પુસ્તક છે. મારી સાથે તમે તમારા બાઇબલ ખોલો, પ્રકટીકરણનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને ત્રીજી કલમ હું તમને ફરીને એકવાર યાદ દેવડાવવા માગું છું. ત્યાં લખવામાં આવ્યું છે કે ભવિષ્યમાં બનવાની બિનાઓ જે વાંચે છે, જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમકે સમય પાસે છે. આપણે જે અભ્યાસ પ્રકટીકરણની પુસ્તકનો કરી રહ્યા છે, એક આપણી માટે આશીર્વાદરૂપ છે. આ જ એક પુસ્તક એવું છે બાઇબલમાં જેમાં લખવામાં આવ્યું છે કે જો તમે આનો અભ્યાસ કરશો, તમે વાંચશો અને પાડશો, તો તેમાં આપણી માટે આશીર્વાદ મૂકી રાખવામાં આવ્યો છે. અને છેલ્લા ઘણા અઠવાડિયાથી લગભગ 15-16 અભ્યાસ આપણે આ પુસ્તકમાં કર્યા અને આપણે વિગતવાર જે વચનો લખવામાં આવ્યા છે તેનું મનન કર્યું છે. ફરીથી તમારું ધ્યાન હું પહેલો અધ્યાય અને 19મી કલમ તરફ દોરવા માગું છું. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, યોહાન જ્યારે પાતમોસના જે ટાપુ પર હતો, સતાવણી પછી ત્યાં તેને કહેવામાં આવ્યું, જે દર્શન થયું. અને 19મી કલમમાં લખવામાં આવ્યું છે કે તે જે જોયું છે, એટલે કે પહેલો અધ્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મહિમાવંત રૂપ છે તેના વિશે લખવાનું કીધું હશે. અને પછી એમ કહે છે કે એને જે છે, એટલે કે આપણે બીજો અને ત્રીજો અધ્યાય જો, જે સાત મંડળીઓને જે પત્ર લખવામાં આવ્યા હતા અને મંડળીઓને જે દોરવણી આપવામાં હતી તે લખવા માટે કીધું હતું. અને પછી અને હવે પછી જે થશે તે સગળું લખ. અને એ તો ચોથો અધ્યાય થી તે 22મા અધ્યાય સુધીમાં જે લખવાનું છે તે વિશે યોહાનને કહેવામાં આવ્યું હતું. અને આપણે એ સમયને અત્યારે જોઈ રહ્યા છીએ. આપણે જોયું કે ચોથો અને 5મા અધ્યાયમાં મંડળીને પૃથ્વી પરથી લઈ લેવામાં આવી છે. યોહાન સ્વર્ગમાં પૃથ્વીને જોઈ રહ્યો છે. આપણે ત્યાં ઓળિયું જોયું, ત્યાં આપણે રાજ્યસન જોયું, ત્યાં આપણે વિંધાયેલું ઘેટું જોયું, જે એક જ વ્યક્તિ છે કે જે ઓળિયું હતું તે ખોલવાને માટે જેની પાસે એક હક હતો. અને એ વચનો આપણે જોઈ રહ્યા હતા. ત્યારબાદ 6 અધ્યાયથી અને 7મો 8મો અધ્યાય અને 9મો અધ્યાય જોયું કે જુદી જુદી જે વિપત્તિ, જ્યારે જે સીલ ખોલવામાં આવ્યું, ઓળિયું ખોલવામાં આવ્યું અને પછી એક વિપત્તિ જે આ પૃથ્વી ઉપર રેડી દેવામાં આવી તે વિશે આપણે શીખી રહ્યા છે. અને આજનો આપણો અધ્યાય જે પ્રકટીકરણનું 10મું પુસ્તક છે તેની તરફ હું તમને દોરી જવા લેવા માગું છું. અને આ જે 10મો અધ્યાય છે એ બહુ જ મહત્ત્વનો અધ્યાય છે. આ એક જાતનો એક રિસેસ પડે છે, એક આરામ આપવામાં આવે છે. આપણે 8મા અને 9મા અધ્યાયમાં જોયું, જ્યારે રણસિંગણાના જે ન્યાય હતો તે કરવામાં આવ્યો, જ્યારે રણસિંગણું ફૂંકવામાં આવ્યું અને જુદી જુદી વિપત્તિ આ પૃથ્વી પર આવી પડી હતી. ખાસ કરીને આપણે 9મા અધ્યાયમાં જોયું કે જે શેતાનોને છોડવામાં આવ્યા હતા, શેતાનનું એક સૈન્ય જે યુફ્રેટિસ નદીના કિનારે બાંધી રાખ્યા હતા તેમને છોડ્યા, 2 રાક્ષસોને, અને તેના દ્વારા લગભગ 200,00,000 લોકોનું જે સૈન્ય ઇઝરાયલ ઉપર ચઢાઈ કરવાનું આવવાનું છે. આપણે એ પણ જોયું, 26 જે કહેવાય પીઠ જે કહેવાય તેમાંથી પણ બધા જે રાક્ષસ છે અને શેતાનની સેનાને છોડી નાખવામાં આવી હતી, કે જે તીડની જેમ, તીડ અને સ્કોર્પિયન એટલે કે વીંછીનો જેવો એમનો જે ડંખ હતો, જે આપણે જાણીએ છીએ કે તીડને ડંખ હોતો નથી, પણ આ જે રાક્ષસોને છોડવામાં આવ્યા હતા તેઓની પાસે એક તીડ, એ તીડ હતા પણ એમની પાસે વીંછીના જેવો ડંખ હતો. અને એ લોકોએ લોકોને હેરાનગરી કરી અને એવી પરિસ્થિતિમાં હતા કે જો લોકોને મરવું હોય તો પણ તેઓ મરી શકતા ન હતા. અને મારું માનવું છે, આપણે જે સમજ્યા હતા તે પ્રમાણે, કે આ યોહાન જે દ્રશ્ય જોઈ રહ્યો છે તે જે છેલ્લા સમયમાં જે યુદ્ધ થવાનું છે, અત્યારે જે યુદ્ધની સામગ્રી છે બધી, ટેન્ક અને મિસાઇલ્સ અને પ્લેન, એનું વર્ણન યોહાન કરી રહ્યો હતો. છેલ્લે આપણે 9મા અધ્યાયમાં એ પણ જોયું કે આ જે સૈન્ય હતું, તીડનું સૈન્ય, વીંછીના ડંખવાળું જે સૈન્ય હતું, તેઓને એક રાજા પણ હતો અને એનું નામ તો નાશ કરનાર, નાશક જેને કહેવાય તે નામ આપવામાં આવ્યું હતું. હવે આપણે જો બાઇબલ જાણીએ છીએ, નીતિ વચન જાણીએ છીએ, તો ત્યાં લખવામાં આવ્યું છે કે તીડને કોઈ સૈન્ય, તીડનું જે સૈન્ય છે તેને કોઈ રાજા હોતો નથી, પણ આ જે સૈન્ય હતું તેને રાજા છે. અને આજે આજે પ્રકટીકરણના પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણે જાણીએ છીએ, વારંવાર મેં તમને સમજાવ્યું છે કે આ પ્રકટીકરણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. વારંવાર યોહાનને કહેવામાં આવ્યું છે કે તું જે જોવે છે તે તું લખ, તેનું વર્ણન કર, તે લોકોને તું આપ. પણ જ્યારે આપણે અહીંયા 10મા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે કંઈક જુદું કહેવામાં આવે છે. અને અહીંયા પ્રભુ યોહાનને કહે છે કે તું જે આ જોવે છે તે તું લખીશ નહીં. આ જે 10મો અધ્યાય છે, જ્યારે 6 રણસિંગણા વાગી ચૂક્યા છે, 7મા રણસિંગણો વાગવાની તૈયારીમાં છે, ત્યારે આ બે રણસિંગણાની વચ્ચે એક આરામનો સમય છે. અને હું તમને અમુક પ્રશ્ન પૂછવા માગું છું અને અમુક પ્રશ્ન કદાચ તમે તમારી જાતને પૂછ્યા હશે, તમારા ખ્રિસ્તી જીવનમાં કદાચ અમુક લોકોએ તમને પૂછ્યા હશે. સમય દરમિયાન આ પૃથ્વી પર વારંવાર આપણા જીવનમાં પ્રશ્ન ઊભા થાય છે, આપણા મનમાં પ્રશ્ન ઊભા થાય છે કે ક્યાં સુધી આ જે દુનિયાની રીત ચાલી રહી છે, જે ભૂંડાઈનું વર્ચસ્વ છે, શૈતાનનું રાજ્ય ચાલી રહ્યું છે, કેમ પાપી જે લોકો છે તે એવું લાગે છે કે તેઓનું વિજયવંત હોય, કેમ એવું લાગે છે કે જે પાપી છે તેઓ લોકો સમૃદ્ધિ પામી રહ્યા છે, જે લોકો કાવા દાવા કરે છે કે જે લોકો જીવનનું, જેઓ પ્રભુને, પ્રભુના વચનોથી દૂરનું જીવન જીવે છે પણ છતાં પણ તેઓ સુખ શાંતિમાં રહેતા હોય એવું લાગે છે. પ્રશ્ન ઊભા થાય છે કે ક્યારે પ્રભુ આ દુષ્ટ લોકોનો નાશ કરશે, ક્યારે પ્રભુ આ શૈતાનની જે દુનિયા છે, શૈતાનનું વર્ચસ્વ છે તેનો ખાતમો કરી નાખશે, ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. અને જેવી રીતે જે વર્ણન આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છે તેવું પૃથ્વી ઉત્પન્ન કરશે, ક્યારે જે આપણે જે લોકો ન્યાયી છે, પ્રભુની સાથે ચાલનારા છે, ક્યારે આપણને જે ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળશે. અને આપણે જોઈએ છીએ કે વારંવાર પવિત્ર શાસ્ત્રમાં ઘણા પ્રબોધકો કહે છે, પ્રભુ ક્યારે, પ્રભુ કેટલી વાર, પ્રભુ ક્યારે તું આવીશ. પણ એક દિવસ એવો આવી રહ્યો છે અને એ દિવસ તો આ જે 7મો દૂત જ્યારે 7મું રણસિંગણું વગાડશે ત્યારે પ્રભુ અત્યાર સુધી પૃથ્વીમાં જ્યારે પાપની શરૂઆત ત્યાર થઈ ત્યારથી અત્યાર સુધી જે પાપ અત્યાર સુધી એ શાંતિ શાંત બેઠા છે એ શાંત બેસી રહેશે નહીં, અને પ્રભુ એમના રાજ્યની સ્થાપના કરશે. આ થવાનું છે, એનું ચિહ્ન શું, તે તો 7મું રણસિંગણું છે. 7મું રણસિંગણું છે તે તેની શરૂઆત કરાવશે. અને જો આપણે મારી સાથે તમે પ્રકટીકરણનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 14મી કલમ આપણે જોઈએ તો જુઓ ત્યાં શું લખવામાં આવ્યું છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને 14મી કલમ કહે છે, બીજી આપત્તિ આવી ગઈ છે, જુઓ ત્રીજી આપત્તિ સ્તવર આવે છે. પછી 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાંથી મોટી વાણી થઈ, તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદા સર્વકાળ રાજ કરશે. પ્રભુનું જે રાજ્ય છે એ હવે આવનાર છે. 7મું જે રણસિંગણું છે તે તેની આગાહી આપણને આપે છે. ફરીવાર હું તમને એક વસ્તુ સમજાવું. જ્યારે પણ આપણે 6ઠા અધ્યાયથી જોયું, જ્યારે ઓળિયું ખોલવામાં આવ્યું, તો એક પેટર્ન, એક જાતની પદ્ધતિ છે કે પહેલાં જે ચાર જે ઓળિયું ખોલવામાં આવ્યું અને પછી 3 ખોલવામાં આવ્યું, પછી જ્યારે આપણે સાતમો અધ્યાય જોયો તો ત્યાં ફરીથી એક આરામનો સમય હતો. પ્રભુએ ફરી લોકોને યાદ દેવડાવ્યું કે હજુ હું અહીંયા હાજર છું. થોડોક આરામ આપ્યો, ફરી વિચારવાનું સમય આપ્યો કે તમે પ્રભુ તરફ વળો. ફરી જ્યારે હવે અહીંયા નવમા અધ્યાયમાં આપણે આવ્યા ત્યાં પણ ફરી એ જ જોઈએ છે કે પહેલાં ચાર રણસિંગણા વાગ્યા, પછીના જે બે હતા એ જુદા છે. હવે આરામનો સમય છે. આ દસમો અધ્યાયથી અગિયારમો અધ્યાયની પંદરમી કલમ એ આરામનો સમય છે. ફરી પ્રભુ લોકોને યાદ દેવડાય છે કે હું જ સત્તામાં છું, હું મારું વર્ચસ્વ હજુ છે. અને એ પ્રભુ લોકોને યાદ દેવડાવે છે, પ્રભુ પોતાના લોકોને યાદ દેવડાવે છે કે આપણે વિજયવંત થવાના છે. અને અહીંયા જે આ દસમો અધ્યાય છે, આ કદાચ સૌથી લાંબો ગાળો આરામનો છે. આ જે છઠ્ઠો રણસિંગણું અને સાતમા સિંગણા રણસિંગણા વચ્ચેનો જે સમય છે, ત્યાં પાદ બહુ જ ગેત ગતિથી એકદમ સ્પીડમાં હવે જે સાત બોલના જે ન્યાય થવાનો છે તે થશે. અને આ સમય એટલે કે જે સાત વર્ષની વિપત્તિનો સમય છે તેનો 3.5 વર્ષનો લગભગ મિડલનો સમય આવી ગયો છે. અને હવે આ સમયે આપણે લગભગ કહી શકીએ છીએ કે પ્રભુનું જે બીજું આગમન છે કે કઈ તારીખે થવાનું છે, લગભગ તારીખ સાથે હવે આપણે કહી શકીએ છીએ. એટલી ઝડપ વેગેથી હવે પ્રભુનો જે છેલ્લો જ્યારે સાતમું રણસિંગણું વાગશે અને સાતમા રણસિંગણાની સાથે જે સાત બોલના જે ન્યાય છે તેને પૃથ્વી પર રેડી દેવામાં આવશે. આજે પણ આપણે પ્રશ્ન ઘણા આપણા મગજમાં થાય છે. ખાસ કરીને આજે આપણે આ દુનિયાની પરિસ્થિતિ જોઈએ તો આપણને પ્રશ્ન થાય છે કે ક્યાં સુધી પાપ, આ બેફામ પાપ આ દુનિયા ઉપર ફરી વળશે. શું ખરેખર પ્રભુને આ દુનિયાની પડેલી છે. અને આ જ્યારે આ સમય જે સાતમા રણસિંગણાનો સમય છે ત્યારે પણ લોકોને કદાચ એવો જ પ્રશ્ન થશે. પણ આ તો એક પ્રભુની યોજના છે. એ વિજયવંત થવાના છે. વિજય એ નક્કી છે. પ્રભુ આ પૃથ્વીનો સંચાલન હાથમાં લઈ લેવાના છે. તે જે પાપી છે તેમનો નાશ કરવાના છે, જે દુષ્ટ છે તેમનો નાશ કરવાના છે. પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપવાના છે. અને આ જે દસમો અધ્યાય છે તે આપણને એ શીખવી જાય છે. નાનો અધ્યાય છે, બહુ મહત્વનો અધ્યાય છે. પ્લીઝ ધ્યાન આપજો અને સાંભળો. અને હું માનું છું કે આ વચનો દ્વારા તમે ઘણા આશીર્વાદિત રૂપ થશો. જો તમને કદી પ્રશ્ન થયો હોય, જો કદી તમે નાસીપાસ થઈ ગયા હોય કે ક્યાં સુધી આ જે ભૂંડાઈ છે, ક્યાં સુધી આ જે દુનિયા પરની એક જાતની રીત રિવાજ છે, જે આપણી મંડળીઓમાં જે ચાલી રહ્યું છે, દુષ્ટતા જે ચાલી રહી છે, કપટ ચાલી રહ્યું છે, એવું લાગે છે કે જેઓ પાપ કરે છે તેઓને તો વધારે ને વધારે સમૃદ્ધિ મળે છે. જો તમને એવું લાગતું હોય તો હું માનું છું કે આ અધ્યાય તમને ઘણો આશ્વાસન આપશે કે થોડી વધારે વાર રોકાઈ રહો, થોડી વધારે ધીરજ રાખો. પ્રભુ આવનાર છે, પ્રભુ એનું રાજ્ય સ્થાપનાર છે. અને પ્રભુ જે આ દુષ્ટો એમની દુનિયાને ભ્રષ્ટ કરી છે તેમનો ન્યાય કરનાર છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો દસમો અધ્યાય અને પહેલી કલમ આ પ્રમાણે કહે છે, પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તે વાદળાથી વેષ્ટિત હતો, તેના માથા પર મેઘધનુષ હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભ જેવા હતા. હવે આ પહેલે જ એક વસ્તુ હું તમને સમજાવવા માગું છું. જો કદાચ તમે આ વચનોનો અભ્યાસ કર્યો હોય અથવા તો બીજા કોઈને દ્વારા તમે સાંભળ્યું હોય, તો ઘણી વખત અમુક પ્રભુના સેવક આ દૂતને લઈને એમ કહે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કારણ કે જે વર્ણન અહીંયા આપવામાં આવ્યું છે તે વર્ણન વાંચીને ઘણી વખત લોકો આવું અનુમાન કરતા હોય છે, પણ મારા મંતવ્ય પ્રમાણે તે ખોટું છે અને હું મારા કારણ હું તમને આપીશ. પણ કેમ એવું વિચારવામાં આવે છે હું તમને પહેલાં કહું કે એક બળવાન દૂત છે, આકાશમાંથી ઉતરી રહ્યા છે અને વાદળાથી. હવે વાદળું એ કાયમ એક પ્રભુ ઈસુ ખ્રિસ્ત નું જે પહેરણ હોય એવું માનવામાં આવે છે. મેઘધનુષ છે એ બીજું એક કારણ કે પ્રભુની ઉપર મેઘધનુષ એક જે ચિહ્ન તરીકે આપવામાં આવ્યું હતું તે છે. બીજું લખ્યું છે કે તેનું મોં સૂર્યના જેવું હતું અથવા તો પગ અગ્નિના સ્તંભ જેવા હતા, જેનું વર્ણન આપણે પ્રકટીકરણના પહેલા અધ્યાયના 12-19માં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વર્ણન વાંચીએ તો ત્યાં આવું લખેલું છે. અને બીજી કલમમાં જે લખ્યું છે કે નાનું ખોલ્લું કરેલું ઓળિયું હતું, કે એ ઓળિયાને ખોલવાનો હક ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્તના હતો. આ બધા કારણના લીધે અમુક લોકો એમ માને છે કે આ દૂત જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે, પણ હું એ માનતો નથી. કારણ કે અહીંયા જે શબ્દ બીજા એક બળવાન દૂત એ જે શબ્દ વાપરવામાં આવ્યો છે ગ્રીકમાં એ છે એઓલાસ, અને એઓલાસનો મતલબ એમ થાય છે કે બીજો એક દૂત. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત લામાં હોત અહીંયા ગાડી તો ત્યાં શબ્દ હેટ્રોસ લખવામાં આવ્યો હોત, કારણ કે પ્રભુએ પ્રભુને ઉત્પન્ન કરવામાં નથી આવ્યા. જ્યારે આલાસ છે એ ઉત્પન્ન કરેલો દૂત છે. જ્યારે આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો પોતે સર્જનહાર છે, તેમનું સર્જન કરવામાં આવ્યું નથી. બીજી વસ્તુ કે અહીંયા જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જો આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પરથી ઉતરીને આવતા હોય તો આ તેમનું બીજું આગમન થયું, તો પછી 7 વર્ષ પછી જ્યારે ફરી આવે ત્યારે એમનું ત્રીજું આગમન થાય. અને એવી કોઈ વાત પવિત્ર શાસ્ત્રમાં લખી નથી. પવિત્ર શાસ્ત્રોના વચન પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત 2 વાર પૃથ્વી પર આવવાના છે. એક વખત આપણી માટે પ્રાણ આપવા માટે આવ્યા કે આપણને જીવન મળે, અને ત્યારબાદ આવે પોતાનું રાજ્ય સ્થાપવા આવશે 7 વર્ષની વિપત્તિ બાદ. સો એટલા માટે કોઈ સંજોગોમાં આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોઈ શકે નહીં. પણ આ એક બળવાન દૂત છે અને એ દૂત આકાશમાંથી ઉતરીને આવે છે. હવે આપણે જોઈએ કે કેવા કપડામાં એ પહેર્યા છે. અહીંયા શું લખ્યું છે કે આકાશમાં તે વાદળાથી વેષ્ટિત હતો. એ જે એમ રોબ જે છે, જે પહેરણ હતું તે વાદળાનું હતું, એટલે કે જે આકાશનું જે વર્ચસ્વ છે તે ખભા ઉપર હતું. હવે આપણે વારંવાર જોઈએ છે પવિત્ર શાસ્ત્રમાં કે વાદળાનું બહુ મહત્ત્વ છે. વાદળા એટલે કે જ્યારે વાદળા સહિત કોઈ આવે તો એ એક ન્યાય લઈને આવે છે, એક ન્યાય તરફ લઈને આવે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે નિર્ગમનમાં અને અરણ્યમાં એ વાદળામાં પ્રભુ આવતા હતા, એટલે જ્યારે પણ પવિત્ર શાસ્ત્રમાં આપણે વાદળા વિશે વાંચીએ તો એ ન્યાયની વાત કરી રહ્યા છે. તો આ જે દૂત છે એ એક ન્યાયનો દૂત છે, ન્યાય લઈને પૃથ્વી પર આવી રહ્યા છે. આપણે જો નવા કરારમાં પણ તમે જુઓ તો ત્યાં પણ આ વસ્તુ લખવામાં આવી છે. જો તમે આપણે ચાલો બાઇબલ ખોલીએ, માથીનું પુસ્તક ખોલીએ, તેનો 24મો અધ્યાય મારી સાથે તમે ખોલો. માથીનું પુસ્તક તેનો 24મો અધ્યાય, અને જો આપણે ત્યાં 30મી કલમ જોઈશું તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશે કહેવામાં આવે છે. અહીંયા શું લખવામાં આવ્યું છે, પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ત્યારે પૃથ્વી પરના સઘળા કુળો શોક કરશે, અને માણસના દીકરાને પરાક્રમ તથા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે. રણસિંગણાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે. જ્યારે પણ ન્યાયનો વાત આવે તો આ વાદળા સહિત વાદળામાં ધંકાઈ અને આવનાર છે. અને તો આ જે દૂત છે એક ન્યાયનો દૂત છે. હવે બીજી વસ્તુ અહીંયા જે લખવામાં આવી છે કે તેના માથા પર મેઘધનુષ છે. હવે જ્યારે આપણે ન્યાયના કપડાં જોઈએ અને આજે ફરી હવે પછી મેઘધનુષ જોઈએ તો મેઘધનુષ આપણને પ્રભુએ જે કરાર કર્યો હતો ઉત્પત્તિમાં નૂહ જ્યારે વણમાંથી બહાર આવ્યો ત્યારે જે વચન આપવામાં આવ્યું હતું, જે કરાર કરવામાં આવ્યો હતો, કદાચ ન્યાયની સાથે આ મેઘધનુષ દ્વારા પ્રભુ એ પણ યાદ દેવડાવે છે કે મારે કરાર છે અને હું પૃથ્વીનો નાશ ફરીથી પાણી દ્વારા, જળ પ્રલય દ્વારા હું નહીં કરું. અને આ સમજવું બહુ જરૂર છે. અહીંયા બીજું લખવામાં આવ્યું છે કે તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભ જેવા હતા. આ દૂત પ્રભુની હાજરીમાંથી આવતો હતો અને તેથી એકદમ પ્રકાશિત તેનું મોં હતું. આપણે જાણીએ છીએ કે જ્યારે મૂસા પર્વત ઉપર પ્રભુની હાજરીમાં હતો અને જ્યારે નીચે આવ્યો ત્યારે તેનું મોં એટલું પ્રકાશિત હતું કે લોકો જોઈ નતા શકતા. એણે પડદો પહેરવો પડતો હતો અને તો જ એ લોકો તેની સાથે વાત કરી શકતા હતા. અને એવો જ કંઈક મહિમા આ દૂતના મોં પર આપણે જોઈ શકીએ છીએ. અને આપણે વિચારી શકીએ કે જ્યારે એનું મોં આટલું પ્રકાશિત છે ત્યારે યોહાનની નજર એમ આપોઆપ જ નીચે ઝૂકી ગઈ હશે અને એને નજર એના પગ ઉપર ગઈ હશે. તેના પગ અગ્નિના સ્તંભ જેવા હતા અને તેના હાથમાં એક નાનું ખુલ્લું કરેલું ઓળિયું હતું ને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ પૃથ્વી પર મૂક્યો. હવે આ જે ઓળિયું છે એ કયું ઓળિયું કે જો આપણે તમને ફરીથી યાદ દેવડાવું, પાંચમા અધ્યાયમાં જાઓ તો ત્યાં પણ એક ઓળિયું હતું જેને ખોલવાનો અધિકાર ફક્ત જે વિંધાયેલું ઘેટું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખોલ્યું હતું. હવે મારું માનવું છે કે આ સાત ઓળિયા મારવામાં આવ્યા હતા તે ખોલી નાખવામાં આવ્યા છે. તે સાતમું જ્યારે સીલ ખુલ્યું ત્યારે તેની સાથે સાત રણસિંઘાનો જે ન્યાય હતો તે પણ ખુલી ગયા છે. અને હવે સાતમા રણસિંઘાના લીધે બધો જ ન્યાય, આખું જ ઓળિયું ખુલી ગયું છે. અને હવે આ જે દૂત છે તેના હાથમાં સર્વસ્વ લખેલું છે અને આ જે ખુલ્લું ઓળિયું છે તે લઈને આ દૂત પૃથ્વી પર ન્યાય કરવાને ઉતરી આવ્યો છે. હવે અહીંયા જ્યારે એમ લખવામાં આવ્યું છે કે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ પૃથ્વી પર હતો, તેનો મતલબ શું થાય? એનો એમ મતલબ નહીં કે એ કોઈ દરિયા કિનારે ઊભો છે અને એક પગ પાણીમાં છે અને બીજો પગ જમીન ઉપર છે. ના, સર્વસ્વ રીતે તેણે પૃથ્વી પર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે કે હવે સમુદ્ર અને પૃથ્વી જે શેતાન જેની ઉપર રાજ્ય કરી રહ્યો છે હવે આ દૂત તેને પર વર્ચસ્વ મેળવી લીધું છે. જો તમને યાદ હોય તો જે છઠ્ઠો અને સાતમા અધ્યાયમાં જે ઓળિયું ખોલવામાં આવ્યું ત્યારે લગભગ ચોથા ભાગની દુનિયાનો નાશ કરવામાં આવ્યો હતો. લગભગ 25% દુનિયાનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્યારે આપણે રણસિંગણાના જજમેન્ટ જે ન્યાય જોયો તે વખતે, ખાસ કરીને જો તમે 9મા અધ્યાયમાં આપણે તમને યાદ હોય તો ત્યાં ત્રીજા ભાગમાં 33% પૃથ્વીનો નાશ કરવામાં આવ્યો હતો. અને હવે જ્યારે આપણે આ દૂતને જોઈએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એક પાણી પર પગ અને એક પૃથ્વી પર પગ, એટલે કે હવે આખી પૃથ્વીનું પર એનો નાશ કરવામાં આવી રહ્યો છે. હવે આખી પૃથ્વી પર પ્રભુનું વર્ચસ્વ સ્થાપવામાં આવ્યું છે. આ બહુ સમજવું જરૂરી છે. ત્રીજી કલમ તરફ તમારું ધ્યાન દોરવા માગું છું અને વધારે વાત કરું એ પહેલાં અહીંયા લખવામાં આવ્યું છે કે તેણે સિંહની ગર્જના જેવા મોટે સ્વરે પોકાર કર્યો અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે સાત ગર્જના બોલી. વારંવાર પવિત્ર શાસ્ત્રમાં પ્રભુના દિવસમાં પ્રભુ સિંહની જેમ ગર્જના કરશે તે આપણને કહેવામાં આવે છે. અમુક કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. જો તમારી પાસે પેન્સિલ અને પેપર હોય તો લખી લો, તમે તમારા સમયમાં વાંચી શકો છો. પણ યર્મિયાનું પુસ્તક અને તેનો 25મો અધ્યાય અને 29મી કલમ આપણને આ પ્રમાણે કહે છે કે કેમ કે જુઓ, જે નગરમાં મારા નામથી ઓળખાય છે તેને પણ હું પીડા આપવા માંડું છું, તો શું તમે એક શિક્ષાથી બચી જશો? તમે શિક્ષાથી બચશો નહીં, કેમ કે હું પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તરવાર બોલાવી માંગાવીશ, એવું સૈન્યના ઈશ્વર યહોવા કહે છે. તે માટે તું તેઓની વિરુદ્ધ આ સર્વ વચનો કહે, વળી તેઓને કહે, યહોવા પોતાના ઉચ્ચ સ્થાનમાંથી ગર્જના કરશે, તે પોતાના પવિત્ર નિવાસ સ્થાનમાંથી પોતાનો ઘાંટો કાઢશે ને પોતાના વાળાની વિરુદ્ધ મોટી ગર્જના કરશે. દ્રાક્ષા ખૂંદનારની જેમ તે પૃથ્વીના સર્વ રહેવાસીઓની વિરુદ્ધ હોંકારો કરશે. આ જે સિંહની ગર્જના અહીંયા આપણે વાંચી રહ્યા છે, વારંવાર તેની વિશે જૂના કરારમાં લખવામાં આવ્યું છે. આમોસનું જે પુસ્તક છે તેનો પહેલો અધ્યાય અને બીજી કલમ આ પ્રમાણે કહે છે, તેણે કહ્યું, યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરૂસાલેમમાંથી ઘાંટો પાડશે, અને ભરવાળોના ગૌચરો શોકાતુર થશે, તે કારમેલનું શિખર કરમાઈ જશે. આમોસનું જ પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને 8મી કલમ આ પ્રમાણે કહે છે, સિંહે ગર્જના કરી છે તો કોણ નહીં બીહે, પ્રભુ યહોવા બોલ્યો છે તો પ્રબોધ કર્યા વગર કોણ રહી શકશે. યોવેલનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને 16મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે યહોવા સિયોનમાંથી ગર્જના કરશે ને યરૂસાલેમમાંથી પોતાનો ઘાંટો કાઢશે, આકાશ તથા પૃથ્વી કાપશે, પણ યહોવા પોતાના લોકોનો આશ્રય થશે, તે ઇસ્રાયેલ લોકોનો ગઢ થશે. અને છેલ્લી એક કલમ હું તમને આપવા માગું છું કે હોશાયાનું જે પુસ્તક છે તેનો 11મો અધ્યાય અને 10મી કલમ આ પ્રમાણે કહે છે કે યહોવા સિંહની જેમ ગર્જના કરશે, તેમની પાછળ તેઓ ચાલશે, તે ગર્જના કરશે, ને પશ્ચિમથી પુત્રો ધ્રુજતા ધ્રુજતા આવશે, તેઓ પક્ષીની જેમ મિસરમાંથી ને કબૂતરની જેમ આસુર દેશમાંથી ધ્રુજતા ધ્રુજતા આવશે, હું તેઓને તેમના પોતાના ઘરોમાં વસાવીશ, યહોવા એમ કહે છે. વારંવાર પવિત્ર શાસ્ત્રમાં આપણને આ પ્રભુની ગર્જના વિશે લખવામાં આવ્યું છે. અને આ જે સમય છે, મેં કીધું તે પ્રમાણે, જ્યારે પ્રભુ પોતાનું વર્ચસ્વ આ દુનિયા પર સ્થાપવાના છે, પ્રભુ આ જે પાપી દુનિયાને ન્યાય કરવાના છે, તે સમયે અહીંયા આપણે આ સિંહની ગર્જના વિશે જોઈએ છે. પણ હું તમને આપણા રોજિંદા જીવન માટે એક વસ્તુ કહેવા માગું છું. અહીંયા ગાડી અહીંયા લખ્યું છે કે તેણે સિંહની ગર્જના જેવા મોટા સ્વરે પોકાર કર્યો, અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. આ જે દૂત એક હતો, એક હક સાથે ન્યાયનો દૂત પૃથ્વી પર છે, એ જમીન પર અને સમુદ્ર પર ઊભો રહ્યો છે. તેની પાસે એક સત્તા છે જે પ્રભુ તરફથી આપવામાં આવી છે. આ જ સત્તા આપણને પણ પ્રભુ તરફથી આપવામાં આવી છે. આપણે જે વચનો વાંચીએ છીએ, પવિત્ર આત્મા દ્વારા પ્રભુએ આપણને એક શક્તિ અને બળ આપ્યું છે. અને જ્યારે આપણે લોકોની સાથે વાત કરીએ પ્રભુની, ત્યારે આપણામાં પણ આ જે સિંહની ગર્જના છે, એવા સિંહની ગર્જના જેવા પુકારે આપણે પ્રભુના વચનો લોકોની આગળ પ્રગટ કરવા જોઈએ. એવી એક જાતની દ્રઢતાથી, એક બોલ્ડનેસની સાથે કે જાણે લોકો જે સાંભળે તેમના હૃદયમાં એક જાતનો ખળભળાટ મચી જાય. આપણને એક શક્તિ બળ આપવામાં આવી છે, આપણને એ અધિકાર આપવામાં આવ્યો છે. પણ વાલાઓ, બહુ દુઃખની વાત છે કે આજે આપણે એક આપણું ખ્રિસ્તી જીવન એક બહુ હારેલું જીવન જીવીએ છીએ, એક નિરાશાભર જીવન જીવે છે. જાણે કે આપણામાં કોઈ જાતની શક્તિ બળ ના હોય, જાણે કે જે દુનિયાના લોકો છે તેઓ આપણને દબાવી દેશે, તેવા એક મંદ સ્વરે આપણે લોકોને પ્રભુની વાત કરીએ છીએ. ના વાલાઓ, સિંહની ગર્જના કરતાં આપણે શીખવાનું છે કે જ્યારે આપણે પ્રભુના વચન બોલીએ તો એવા અધિકાર સાથે બોલીએ કે માણસ આપણાથી દૂર જાય, ત્યારબાદ પણ એને 10-15 મિનિટ, 10 દિવસ સુધી ઊંઘ ના આવે, જ્યાં સુધી આપણે જે બોલ્યા છે તે એની ઉપર તે વિચાર ન કરે. અને આ દૂત છે કે તેણે સિંહની ગર્જના જેવા મોટા સ્વરે પોકાર કર્યો, અને જ્યારે તેણે પોકાર કર્યો ત્યારે 7 ગર્જના બોલી. હવે જો આ તમારે આ 7 ગર્જના વિશે જાણવું હોય તો આપણે ગીતશાસ્ત્રનું 29મો અધ્યાય તમે વાંચી શકો છો. ત્યાં આ સાત ગર્જના, પ્રભુની જે સાત ગર્જના છે તે વિશે લખવામાં આવ્યું છે. સમયના અભાવે આપણે એ વાંચતા નથી, પણ આ બહુ અજાયબ જેવા વચનો અહીંયા છે. ચોથી કલમ, જ્યારે તે સાત ગર્જના બોલી ત્યારે તેઓને જે કહ્યું તે હું લખી લેવાનો હતો, પણ મેં આકાશમાંથી એક વાણી એમ કહેતી સાંભળી, સાત ગર્જનાએ જે વાતો કહી તેના પર તું મુદ્રા કર અને તેઓને લખ નહીં. અત્યાર સુધી પ્રભુએ યોહાનને એક આજ્ઞા આપી હતી કે તું લખ, જે જોવે છે તું લખ. પણ જે પણ આ સાત ગર્જનામાં બોલવામાં આવ્યું, કદાચ એ એટલું ભયાનક છે, કદાચ એ એટલું આપણા મનમાં આપણે સમજી ના શકીએ એવું, અથવા તો એટલું બધું હાનિકારક છે કે પ્રભુએ કીધું કે તું આ વસ્તુ લખીશ નહીં. યોહાન અહીંયા લખવા તૈયાર હતો, પણ શું કહે છે અહીંયા, પણ મેં આકાશમાંથી એક વાણી એમ કહેતી સાંભળી, સાત ગર્જનાએ જે વાતો કહી છે તેના પર તું મુદ્રા કર તેઓને લખ નહીં. કેમ નહીં લખ આપણે જાણતા નથી. કદાચ કોઈક તમને પ્રશ્ન પૂછે કે શું છે, તો એક કોઈ પણ તમને કોઈ જાતનો જવાબ આપે તો એ ફક્ત એક કલ્પના છે, કારણ કે અહીંયા સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે તું લખીશ નહીં. એટલે કોઈ પણ તમને એમ કે ભાઈ આ લખ્યું હતું કે ફલાણું લખ્યું હતું, તો એ બધું એમની કાલ્પનિક અને પોતાના મનની વાતો છે. એ સમજવું બહુ જરૂરી છે. આગળ આપણે જો વાંચીએ તો પછી પાંચમી કલમ એમ કહે છે કે જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર મેં ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો, અને જે સદા સર્વકાળ જીવન છે, જેમણે આકાશ તથા તેમના જે કંઈ છે તે, પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું, તેમના સમખાઈને તેણે કહ્યું, હવે વિલંબ થશે નહીં. અહીંયા હું તમને ફરી બીજું કારણ આપવા માગું છું કે જો આ જે દૂત પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય તો તેને આ સમ ખાવાની કોઈ જરૂર હોય નહીં. કારણ કે અહીંયા શું લખવામાં આવ્યું કે જેમણે આકાશ તથા પૃથ્વી જે કંઈ છે તે, પૃથ્વી પર તથા તેમાં જે કંઈ છે તે, અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે સર્વને ઉત્પન્ન કર્યું, તેમના સમખાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ઉત્પન્ન કરનાર છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કામ સમખાય? આ તો એક દૂત બહુ બળવાન દૂત હતો, પણ એ દૂતે સમ ખાધા. એટલા મારું માનવું છે કે જમણા હાથમાં પેલું જે ઓળિયું છે, અને બીજા હાથ ડાબા હાથમાં ઓળિયું છે, અને જમણો હાથ ઊંચો કરી અને આ સમ ખાયા. અને હવે એમ કહે છે કે હવે વિલંબ થશે નહીં. સાનો વિલંબ નહીં થાય હવે? હવે જે ન્યાય છે, જેની વાત મેં તમને શરૂઆતમાં કરી તે પ્રમાણે, પૃથ્વી પર જે ભ્રષ્ટતા છે, પૃથ્વી પર જે બધું ચાલી રહ્યું છે, આ હવે એનો અંત આવવાનો છે, અને હવે વિલંબ થશે નહીં. હવે પ્રભુનો સમય આવી ગયો છે, અને પ્રભુ હવે પોતાનું વર્ચસ્વ સ્થાપશે. આ જે 10મો અધ્યાય છે, આ જે 7મું રણસિંગનું હવે વાંગવાનું છે, હવે કોઈ જાતનો સમય શેતાન પાસે રહ્યો નથી, તેનો સમય હવે પૂરો થવા આવ્યો છે. બહુ સમજવું જરૂરી છે. આ 7મી કલમ, પણ 7મા દૂતના વાણીના સમયમાં, એટલે જ્યારે તે વગાડવા માંડશે, ત્યારે ઈશ્વરનો મર્મ જે તેમણે પોતાના દાસોને એટલે પ્રબોધકને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે. અત્યાર સુધી જૂના કરારમાં જે બધું જ લખવામાં આવ્યું હતું, પ્રભુના દિવસના વિશે ઘણું બધું લખવામાં આવ્યું હતું, હવે એ સમય આવી ગયો છે કે એ સર્વ સંપૂર્ણ કરવામાં આવશે, સંપૂર્ણ કરવામાં આવશે. અને એ કેટલો બધો અજાયબ જેવો આશીર્વાદ રૂપ. આપણે આગળ જોઈએ તો હવે આઠમી કલમમાં એમ કહેવામાં આવે છે, અને આકાશમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને સંબોધીને કહ્યું કે તું જા ને જે દૂત સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભેલો છે તેના હાથમાં જે ઉગાડું ઓળ્યું છે તે લે. હવે તમે જો આ વસ્તુ વાંચો તો તમને કદાચ હઝિકિયલનું પુસ્તક અને તેનો બીજા અધ્યાય હું તમને યાદ કરાવવા માંગુ છું. ત્યાં પણ લખવામાં આવ્યું છે કે માણસના દીકરા હઝિકિયલને એમ કહેવામાં આવે છે કે તું જા અને જે ઓળ્યું એની આગળ મૂકવામાં આવ્યું હતું તે તું લે અને ખા. બલકે આપણે એ હઝિકિયલના પુસ્તકમાં પણ શું લખેલું છે આપણે વાંચીએ. મારી સાથે તમે ખોલો હઝિકિયલનું પુસ્તક, તેનો ત્રીજો અધ્યાય મારો માનું છે, અને પહેલી કલમ આમ કહે છે, પછી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, હું તને કહું છું મળે છે તે ખા, જો આ ઓળિયું ખા, પછી જઈને ઇઝરાયેલી લોકો સાથે વાત કર. તેથી મેં મારું મુખ ઉગાડ્યું અને તેણે મને મને ઓળિયું ખવડાવ્યું. આ તમે જુઓ તો આ જે વચનો છે હઝિકિયલનું પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અને અહીંયા પ્રકટીકરણનું દસમા અધ્યાયમાં લગભગ એક સરખા છે. અને હું તમને પૂછવા માગું છું કે આ જે ખાવાનું છે એનો મતલબ શું છે, એનો મતલબ શું છે? આ પ્રભુ અહીંયા ગાડી આપણને શું શીખવાડવામાં માંગે છે? આ બહુ એક મહત્ત્વનો મુદ્દો છે, તે આપણે સમજવાની જરૂર છે. આપણે કોઈ પણ હોય, જે પ્રભુના વચન છે, જો આપણે કદાચ બીજા લોકોની સાથે આપણે તેમને શેર કરતા હોય તો આપણે પહેલાં તેનું આરોગ્ય કરવું બહુ જરૂરી છે કે પ્રભુના વચનો આપણા જીવનમાં ઉતારવાના. આપણા પોતાનો સંદેશો ના હોવો જોઈએ, આપણા પોતાના વિચારો ના આવવા જોઈએ. આપણે કશી નવી વસ્તુ આ પવિત્ર શાસ્ત્રમાંથી બનાવી અને લોકોને નથી કહેવાની. અહીંયા જે પવિત્ર શાસ્ત્રના જે વચનો છે તે લખાયેલા છે, વર્ષોથી લખાયેલા છે, કશું આમાં નવું નથી. આપણે તો ફક્ત એને ખાવાના છે, એની ઉપર આળોગવાના છે, અને પછી પ્રભુ જે આપણને તેમાંથી શીખવે તે લોકોને આપવાના છે. અને આ સમજવું બહુ જરૂરી છે. ઘણી વખત આપણે નવી નવી વાતો, નવા નવા સંદેશા ઊભા કરવાના પ્રયત્ન કરતો હોય છે, પણ ના, આકાશમાંથી જે વાણી સાંભળી મને સંબોધીને કહ્યું કે જે દૂધ સમુદ્ર પર તથા પૃથ્વી ઉભર તેના હાથમાંથી જે ઉગાડું ઓળ્યું છે તે લે. મેં દૂતની પાસે જઈને તેને કહ્યું ને નાનું ઓળ્યું મને આપ, અને તેણે મને કહ્યું કે આ લે, તેને ખાઈ જા, તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તને મધ જેવું ગળ્યું લાગશે. અને આ પ્રભુના વચનો આવું જ કંઈક આપણા જીવનમાં કરતા હોય છે. પ્રભુના વચનો અમુક વખત આપણે પોતાની અંગત રીતે જોઈએ તો સાંભળવાના પ્રભુના જે આશીર્વાદો છે કે જે આપણી માટે આપવામાં આવ્યા છે, પ્રભુએ જે કાર્ય આપણી માટે કર્યા છે એ જ્યારે આપણે સાંભળીએ વિચારીએ તો ઘણું સારું લાગે છે, પણ જ્યારે એને આપણે આપણા જીવનમાં ઉતારીએ એ પ્રમાણેનું જીવન જીવવું હોય તો કદાચ અઘરું લાગે છે. જો કે આ જે વચન છે તેનો મતલબ એ નથી, હું આગળ તમને સમજાવું છું કે શું આ કહેવા માગે છે અહીંયા ગાડી. પણ આપણા અંગત રીતે જોઈએ આપણે તો ઘણી વખત જ્યારે આપણે સંદેશો સાંભળીએ ત્યારે તો હોશથી આપણે એનો સ્વીકાર કરી લઈએ છીએ, પણ જ્યારે એ પ્રમાણે જીવન જીવવાનું હોય ત્યારે ઘણું અઘરું લાગે છે. પણ અહીંયા જે આ વચન લખવામાં આવ્યા છે, નવમી કલમ જે કહે છે તે પ્રમાણે, મેં દૂતની પાસે જઈને કહ્યું કે આ નાનું ઓળિયું મને આપ, તેણે મને કહ્યું આ લે, તેને ખાઈ જા, તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે. આ વચન તમે જ્યારે વાંચો ત્યારે તમને તમારી માટે એ શું મતલબ રાખે છે? તમને આ શાની વાત કરી રહ્યો છે? આ બહુ 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 મહત્વની વસ્તુ છે, કારણ કે આપણે જ્યારે પ્રભુનું વચન વાંચીએ, પ્રભુનું વચન સમજીએ, ત્યારે એમાં જે આશીર્વાદ છુપાઈ રહ્યા છે કે એક સમય આવવાનો છે કે જ્યારે પ્રભુ આપણને અનંત જીવન આપવાના છે, દરેક આંસુ આપણી આંખમાંથી લૂછી લેવાના છે, આપણું આરોગ્ય આપવામાં આવવાનું છે, સુખ શાંતિનું જીવન આપણને સ્વર્ગમાં પ્રભુની સાથે પ્રભુના મહિમામાં આપણે જીવીશું. આ બધી વસ્તુ જે આશીર્વાદો આપણી માટે મૂકી રાખવામાં આવ્યા છે કેટલું અજાયબ લાગે છે, અને એ ખરેખર મોંમાં એક મધના જેવું ગળ્યું લાગે છે. પણ પછી જ્યારે આપણે તેની ઉપર વિચાર કરીએ, આ આશીર્વાદની સાથે આજે આવનાર ન્યાય છે, પ્રભુનો આવનાર જે સમય છે એ વાત વિચારીએ, ત્યારે આપણા જે સગા સ્નેહીઓ છે, આપણા મિત્રો છે, આપણી આજુબાજુના જે લોકો છે જેમને આપણે જાણીએ છીએ કે જેઓ નાશ તરફ જઈ રહ્યા છે, આપણે જાણીએ છીએ કે જેઓએ પ્રભુનો સ્વીકાર કર્યો નથી, આપણે જાણીએ છીએ કે આપણે તેમને સુવાર્તા આપ્યા છતાં તેઓ બેફામ જીવન જીવી રહ્યા છે, જ્યારે એ લોકોની વિશે આપણે વિચારીએ, આવનાર એમનો જે નાશ છે, એમની પર આવનાર જે વિપત્તિ છે તે વિશે આપણને વિચારીએ, ત્યારે પછી જે મોંમાં આપણને મધ જેવું ગળ્યું લાગે છે એ જ વચન આપણા પેટની અંદર ગળવું લાગે છે. અને એ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. દસમી કલમ શું કહે છે કે ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો, તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. કારણ કે આપણે જ્યારે પ્રભુના વચન સમજીએ ત્યારે આપણે સમજી શકીએ છીએ કે જે લોકોએ સ્વીકાર નથી કર્યો તેઓની કેટલી કફોડી હાલત થવાની છે, અને આપણે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીએ છીએ, યોહાન જે આ દ્રશ્ય જોઈ રહ્યો છે, આપણે જાણીએ છીએ કે પ્રભુના આશીર્વાદો કેટલા મીઠા અને કેટલા મધુર છે. પ્રભુનો દરેક સંદેશો એક આશા છે, એક આશીર્વાદ સાથે આવે છે. પ્રભુના મહિમાનો આશીર્વાદ આપણે જોઈ શકીએ છીએ. દરેક સંદેશામાં એક આપણી માટેનો જે છુટકારો છે, દરેક સંદેશામાં એક મુક્તિ છે. પ્રભુની જે સુંદરતા, પ્રભુનું વિશ્વાસપણું, પ્રભુનો દરેક વચન જે આપણને સ્વર્ગ માટે આપવામાં આવેલું છે, પ્રભુનો પ્રેમાળ સ્પર્શ આપણને જે આપવામાં આવવાનો છે, પ્રભુની કૃપા જે આપણી પર રેડી દેવામાં આવી છે, આ બધા વચનો આપણે જાણીએ છીએ, આ બધા જ આશીર્વાદો આપણે સમજી શકીએ છીએ. પણ જ્યારે તેની બીજી તરફ જોઈએ ત્યારે પછી જે ન્યાયની જે કડવાશ છે, જે લોકો પ્રભુનું જે આ કૃપા છે તેની ભાગીદાર નથી થતા, પ્રભુએ જે તારણ આપ્યું છે તેમાં ભાગીદાર નથી થતા, પોતાની જ સમજણ પ્રમાણે, પોતાના જ બુદ્ધિ પ્રમાણે બીજા દેવોની તરફ, આ પૃથ્વીની જે લાલચ છે, પૃથ્વીની જે વાસનાઓ છે તેની તરફ દોરાઈ રહ્યા છે, તેઓની વિશે વિચારીએ ત્યારે આપણને કેટલું દુઃખ લાગે છે. અને એટલા જ માટે અહીંયા 11મી કલમમાં લખવામાં આવ્યું છે કે ત્યારે મને એમ કહેવામાં આવે છે, ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ. આ જ્યારે તમે સાંભળો, આ વચનો તારે સમજો, ત્યારે તમારા હૃદયમાં શું થાય છે? શું એ આપણી જવાબદારી નથી કે આપણે લોકોને ચેતવીએ? શું આપણી જવાબદારી નથી કે આપણે લોકોને જે આવનાર અંત છે તે માટે એ લોકોને ચેતવણી આપીએ? હા, આપણે એમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે કૃપા છે તે વિશે કહીએ. હા, આપણે જે પ્રભુનો પ્રેમ છે તે વિશે કહીએ. પણ તે સાથે આ જે સાતમું રણસિંગણું વાગનાર છે, જે પ્રભુની વિપત્તિ, પ્રભુનો કોપ જે આ દુનિયા ઉપર રેડી દેવામાં આવ્યો છે તે વિશે પણ આપણે તેમને ચેતવણી આપવાની છે. જે સાત વાટકાનો જે ન્યાય, જે એટલો બધો રીતે ક્રૂર છે કે અહીંયા યોહાનને કહેવામાં આવ્યું છે કે તું લખીશ પણ નહીં, કે કદાચ આપણાથી આપણે સાંભળી પણ નહીં શકીએ તેવો ન્યાય છે. શું આપણી જવાબદારી નથી કે આપણે તેમને કહીએ? લખવામાં આવ્યું છે કે તેને ચાખવામાં તો મધ જેવું, પણ જ્યારે પેટમાં એકદમ કડવું લાગશે. આ વસ્તુ આપણે દરેક જણને કહેવામાં આવી છે. કેટલું અજાયબ જેવું આ અધ્યાય છે. પ્રભુનો દયા તમે જુઓ, પ્રભુની કૃપા જુઓ, કે આ ન્યાયના મધ્યમાં આ એક સમય પ્રભુ લે છે ફરીથી પોતાના લોકોને યાદ દેવડામાં કે તમારી એક જવાબદારી છે, તમને મેં એક કાર્ય સોંપ્યું છે. જ્યારે હું આ પૃથ્વી છોડીને શિષ્યોને મૂકીને તે ઉપર ગયા ત્યારે તેમને આપણને એક કામ સોંપવામાં આવ્યું છે કે તમે જઈ અને લોકોને શિષ્યો બનાવો, મારા શિષ્યો બનાવો. અને આ સમયે, છેલ્લા સમયે, લગભગ અંત પૃથ્વીનો આવી ગયો છે ત્યારે ફરીથી અહીંયા યોહાન દ્વારા પ્રભુ બાપ આપણને આપણી જવાબદારી યાદ દેવડાવે છે કે આ નાનું ઓળિયું તું લે, તને ખાધા પછી તું ખાઈશ તારે મધ જેવું લાગશે, પેટમાં તને તે કડવું લાગશે. પણ તમારી જવાબદારી છે કે આ જે સંદેશો, ઘણો અઘરો સંદેશો છે, લોકોને ગમતું નથી જ્યારે આપણે તેમને કહીએ કે જો તમારું જીવન નહીં બદલો તો તમે નાશમાં જશો, તમે નર્કમાં જનાર છે. પણ આપણી જવાબદારી બને છે. આજે મધ જેવો જે સંદેશો, તે આપણે માટે પેટમાં જઈને કડવો થાય છે, આપણી જવાબદારી બને છે કે આપણા ભાઈને, આપણા બહેનને, આપણા સગા સ્નેહીને આપણે ચેતવવાની જરૂર છે કે પ્રભુનો સમય આવી રહ્યો છે. શરૂઆત કરી ત્યારે મેં તમને કીધું તે પ્રમાણે પ્રબોધકો, આપણે લોકો બધા કદાચ આ કુદરત પણ અત્યારે બંડ પોકારી રહ્યું છે કે પ્રભુ ક્યારે તું આવીશ, ક્યાં સુધી આ અંધકારની સત્તા અહીંયા રાજ્ય કરશે. એ સમય આવી ગયો છે અને એ સમય નજદીક આવી જાય, એ સમય આ પાપી દુનિયા પર આવી જાય એ પહેલાં આપણી એક જવાબદારી બને છે કે આપણે સ્નેહની જેમ ગર્જના કરી અને લોકોને ચેતવણી આપીએ. જે સંદેશો પ્રભુએ આપણને આપ્યો છે, જે સુસમાચાર, જે સુવાર્તાના ભાગીદાર આપણે બન્યા છે, તે સુવાર્તા આપણે લોકોને આપીએ. અને વાલાઓ, તેની માટે આપણે એક હિંમતથી કામ લેવાનું છે. નાના શાંત અવાજે પ્રભુ પ્રેમ કરે છે એવું કહેવાની જરૂર નથી. હા, પ્રભુ પ્રેમ કરે છે, પણ તેની સાથે જે નર્કની વાસ્તવિકતા છે તે પણ લોકોને સમજાવવાની છે. એક ઉદાહરણ આપીને હું તમને આજનો આપણો સંદેશો હું બંધ કરીશ કે જો તમે કોઈને રસ્તો ક્રોસ કરતા જુઓ અને તમે જુઓ છો કે જે માણસ રસ્તાની વચ્ચે ઊભો છે અને એક મોટી ટ્રક એકદમ ગતિમાં તેમની તરફ આવી રહી છે અને એમને કચડી નાખનાર છે, શું તમે ધીરે રહીને એમના કાનમાં જઈને એમ કહેનાર છો કે ભાઈ ખસી જાજો, આ ટ્રક આવે છે તને મારી નાખશે? કે પછી તમે જોશથી જ્યાં ઊભા છો ત્યાં મોટેથી બૂમ પાડશો, તમારામાં જેટલી શક્તિ બળ હશે એ ભેગી કરીને, કે ભાઈ તું મરનાર છું, ત્યાંથી તું આગો ખસી જા. કદાચ જો તમારી પાસે સમય હશે તો તમે દોડીને માણસને ધક્કો પણ મારશો, ભલે એને કદાચ બીજી કોઈ ઈજા થાય, કદાચ એનો પગ ભાગી જાય, પણ તે નાશમાંથી બચી જાય. ત્યારે તમે પછી શું થશે તે સંજોગોનું વિચારતા નથી. બીજું તમને હું કહું કે જો તમે કોઈ ઘરમાં તમે આગ જુઓ તો શું તમે ધીરે રહીને બાણું ખકડાઈને એમ કહેવાના છે કે ભાઈ ઘરે હો તો જો જરા આગ લાગી છે? કે પછી તમે બાણું તોડવાનો પ્રયત્ન કરશો, જોશ જોશથી બૂમો પાડી અને અંદર જે લોકો છે તેમને ચેતવવાનો પ્રયત્ન કરશો કે બહાર આવે અને તેઓનું જીવન બચી જાય? વાલાઓ, આવું જ કંઈક આપણા સગા સ્નેહીઓના જીવનમાં થઈ રહ્યું છે. આપણી આજુબાજુ આપણા સગા સ્નેહીઓ આજે નર્કની આગની તરફ જઈ રહ્યા છે અને આપણે, આપણી જવાબદારી બને છે કે આપણે જે સંદેશો, જે સુસમાચાર જાણીએ છીએ તે લોકોને સિંહની જેમ ગર્જના કરી અને હિંમતથી એ લોકોને બતાવવાની છે. પ્રભુએ આ જવાબદારી આપણને સોંપવામાં આવી છે. અહીંયા લખવામાં આવ્યું છે એમ, ત્યારે હું દૂધના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો, તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તે ખાધા પછી તે મને કડવું લાગ્યું. ત્યારે મને એમ કહેવામાં આવે છે અને જેવી રીતે યોહાનને કહેવામાં આવ્યું છે તેવી રીતે આપણને કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિશે તારે પ્રબોધ કરવો જોઈએ. હજુ પણ સમય છે, હજુ પણ સમય છે કે આપણે લોકોને ચેતવીએ, હજુ પણ આપણે પ્રભુને લોકોને પ્રભુ તરફ દોરીએ. આ આપણી જવાબદારી છે. પ્રભુએ આ એક મહત્વનું કામ આપણને સોંપ્યું છે, જે યોહાનને સોંપ્યું હતું એ જ કામ આપણને સોંપ્યું છે કે આપણે પણ પ્રભુનો સંદેશો લોકોને આપીએ, આપણે પણ પ્રભુના ભવિષ્ય વચન લોકોને આપીએ, આપણે લોકોને તારણના સમાચાર આપી અને તેમને નર્કમાંથી બચાવી લઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. ઓ પ્રભુ બાપ, તમારી અજાયબ એવી કૃપાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ, કે છેલ્લા સમય સુધી લોકો તમે તમારી કૃપા લોકો પર રેડી દેવા માગો છો પ્રભુ બાપ. પ્રભુ, અમે સર્વને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. દરેક જે વ્યક્તિ સાંભળનાર છે તેને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ. હજુ પણ જો એવું કોઈ છે કે જેણે તમને તમારો સ્વીકાર કર્યો નથી, હજુ પણ એવું કોઈ છે પ્રભુ બાપ કે તેઓ આ વિપત્તિ જે આવનાર છે તે જાણતા છતાં પોતાનું જે પોતાના જ્ઞાન અને બુદ્ધિ પ્રમાણે જ પોતાનું જીવન જીવી રહ્યા છે અને તમારો નકાર કરી રહ્યા છે, તો ફરીથી એક વાર પ્રભુ બાપ તમે તેઓનું હૃદયનું દ્વાર ખખડાવો, ફરીથી તમે તેઓની સાથે વાત કરો પ્રભુ બાપ, અને તેઓને અનંત જીવનનો વારસો મળે તેવું અમે ખાસ કરીને તમારી પાસે માંગીએ છીએ પ્રભુ બાપ. લોકો જે સર્વ સાંભળી રહ્યા છે પ્રભુ બાપ, અમારામાં જે લોકોએ પોતાના જીવન તમને સોંપ્યા છે પ્રભુ બાપ, અમે તમને ઓળખીએ છીએ પ્રભુ બાપ. હું પ્રાર્થના કરું છું પ્રભુ બાપ કે તમે અમને જે હિંમતની જરૂર છે, જે બોલ્ડનેસની જરૂર છે પ્રભુ બાપ, જે સંદેશો એક શક્તિ આ વચનોમાં જે છે તે દ્વારા અમે લોકોને સુવાર્તા આપીએ પ્રભુ બાપ. અમને હિંમત આપો, બળ આપો, અમને એ ઓપોર્ચ્યુનિટી પ્રભુ બાપ, એ તક જ્યારે અમે જોઈએ કે જ્યારે અમે કોઈકની સાથે સુવાર્તાની વાત કરવાની છે તે અમે ગુમાવીએ નહીં તેવું ખાસ કરીને થવા દેજો પ્રભુ બાપ. પવિત્ર આત્મા દ્વારા તમે અમને વિસ્તૃત કરી પ્રભુ અમારો ઉપયોગ કરો પ્રભુ બાપ. તમારો સમય આવનાર છે પ્રભુ બાપ, અમે જાણીએ છીએ કે હવે વિલંબ થવાનો નથી લા, ત્યારે પ્રભુ બાપ તમે અમારા લોકોને જગાડો પ્રભુ બાપ. તમારી ઈચ્છા નથી કે કોઈ પણ નાશમાં જાય પ્રભુ બાપ, ત્યારે પ્રભુ બાપ તમે અમારો ઉપયોગ કરો તમારા મહિમાને અર્થે. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન.